તારીખ 25/2/1993, શ્રી સમયસર કળશ ટીકા, શ્લોક નંબર 98 અને 99 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 48.
અધિકાર કળશ 98 કરતા કર્મ અધિકાર નો છેલ્લા 2 કળશ બાકી છે, આખર નો વિષય છે. કર્તા કર્મણી નાસ્તિ નાસ્તિ નિયતમ કર્માપી તત્કર્તરી દ્વંદ્વમ વિપ્રતિષિધ્યતે યદિ તદા કા કર્તુ કર્મ સ્થિતિ નાતા જ્ઞાતરી કર્મ કર્મણી સદા વ્યક્તેતિ વસ્તુ સ્થિતિ નેપથ્યે બત નાનટી તિરભસા મોહસ્તથાપી શુકિમ. અર્થ કહે છે, કર્તા કર્મણી નિયતમ નાસ્તી, મિથ્યાત્વ રાગાદી અશુદ્ધ પરિણામ પરિણત જીવ એને અહીંયા કરતા કીધો. કરતા એટલે કોણ? કે જે મિથ્યાત્વ સહિત રાગાદી ભાવે પરિણમે છે. માત્ર રાગાદી ન લેવા, મિથ્યાત્વ સહિતના રાગાદી, એટલે જેને રાગમાં એકત્વ થાય છે, રાગ પોતાપણે અનુભવાય છે, એવો રાગમાં તન્મય થઈને ચિકાશથી અશુદ્ધ પરિણામ પરિણત જીવ છે, એટલે પોતે રાગનો કરતા અનુભવે છે પોતાને એવો જીવ છે, તે જ્ઞાનાવરણ આદિ પૂદગલ પિંડમાં નિશ્ચયથી નથી. એ જે કર્મ છે અહીંયા દ્રવ્ય કર્મ લેવું છે. નાનાવરણાદિ જે પૂદગળ પિંડ રૂપ દ્રવ્ય કર્મ છે એમાં એનું અસ્તિત્વ નથી. આ જીવ છે, ભલે મિથ્યા દ્રષ્ટિ જીવ છે તો પણ એ જીવ છે, અને એ પૂદગળ કર્મથી તો સર્વથા ભિન્ન છે, એમાં એ નથી. અર્થાત એ બંનેમાં એક દ્રવ્ય પણ નથી, જીવ અને પૂદગળનું એક દ્રવ્ય પણ નથી. ભલે મિથ્યા દ્રષ્ટિ જીવ રાગાદી અશુદ્ધ પરિણામે પરિણમે છે ત્યારે કર્મ બંધાય છે, એ સાચી વાત છે, અને જે જીવ કર્મ બાંધે છે એમ કહેવાય છે, એ જીવને કર્મનો કરતા પણ કહેવાય છે, તો પણ ખરેખર પૂદગળ દ્રવ્યમાં પૂદગળ દ્રવ્યનું એને જીવનું એક પણ નથી. નિમિત્ત નૈમિતિક સંબંધ છે, જે કાંઈ સંબંધ છે એ નિમિત્ત નૈમિતિક સંબંધ છે, કર્તા કર્મ સંબંધ નથી. કરતા પણ અનુભવ કરતો હોવા છતાં પણ એનો મિથ્યા ભાવ છે. બે દ્રવ્ય જુદા તો જુદા જ રહે છે, ક્યારે એક થતા નથી, એ બંનેમાં એક દ્રવ્યપણો નથી. તત કર્મપી કર્તરી નાસ્તી, એ પ્રમાણે સામેથી લીધું કે તે જ્ઞાનાવરણાદી પૂદગલ પિંડ પણ અશુદ્ધ ભાવ પરિણત મિથ્યા દ્રષ્ટિ જીવમાં નથી. અને આ બાજુથી લ્યો તો એ કર્મ દ્રવ્ય કર્મ છે એ પણ જીવમાં નથી. જીવમાં દ્રવ્ય કર્મ નથી અને દ્રવ્ય કર્મમાં જીવ નથી, એમ કહેવું છે. એ ક્ષેત્રાવગા છે તો કે પણ એ ક્ષેત્રાવગા છે નિમિત્તની અપેક્ષાએ છે. આકાશનું નિમિત્ત છે બંનેને એક, આકાશના પ્રદેશો બંને રેખા છે, એક જ રેખા છે. જે પ્રદેશે આકાશમાં જીવ છે તે જ પ્રદેશે આકાશમાં પૂદગળ કર્મ છે, પણ બંનેના ઉપાદાનના પ્રદેશો ભિન્ન ભિન્ન છે, નિમિત્તના પ્રદેશો એક છે, એટલે એક ક્ષેત્રાવગાહી કહેવાય છે. કર્મ સંબંધ છે એક ક્ષેત્રાવગાહી છે, પણ પરમાણુમાં જીવ નથી અને જીવના પ્રદેશમાં પરમાણુ નથી, એ તો બંને ભિન્ન ભિન્ન છે, એક દ્રવ્ય પણ નથી. યદિ દ્વંદ્વમ વિપ્રતિષિધ્યતે તદા કર્તુકર્મ સ્થિતિકા, કે જો જીવ દ્રવ્ય અને પૂતગળ દ્રવ્યના એકત્વપણાનો જ નિષેધ કર્યો છે તો પછી જીવ કરતા અને જ્ઞાનાવરણાદિ કર્મ એવી વ્યવસ્થા ક્યાંથી ઘટે, અર્થાત ન ઘટે, થઈ શકે નહીં. જો બંનેનું એકત્વ થતું નથી, બંને એકપણાને પામતા નથી, તો પછી એકબીજાનું કાર્ય કરે, એક કરતા થાય ને બીજો એનું કાર્ય થાય, કેવી રીતે બને? બની શકે જ નહીં. અથવા કરતા કર્મ પણ એક પદાર્થમાં સંભવિત છે, ભિન્ન પદાર્થમાં કરતા કર્મ પણ અસંભવિત અને અશક્ય છે. આ તો કર્મની ના પાડે છે. જ્યારે કર્મની ના પાડે છે તો વગર કહે નો કર્મની તો ના જ પાડી છે, હા પાડી છે જ નહીં. જીવને જે તકલીફ થાય છે એ તો નો કર્મની થાય છે, કેમ કે કર્મ તો એને દેખાતા નથી. દ્રવ્ય કર્મ તો કોઈને ઇન્દ્રિય જ્ઞાનથી ગમ્ય નથી, સૂક્ષ્મ પર્યાય પરિણત પૂતગળો છે. માટે જીવને જે તકલીફ છે, ટેન્શન છે, જે કાંઈ માથાકૂટ છે, એ તો નો કર્મ સાથે છે, કે આ શરીરમાં રોગ થયો અને વ્યાધિ લાગી. શેની ઉપાધિ છે? કે વ્યાધિ થઈ એની ઉપાધિ છે, રોગની ઉપાધિ છે. બીજી શેની ઉપાધિ છે? કે આપણે ઈચ્છીએ છીએ કાંઈક અને થાય છે કાંઈક. ઈચ્છા વિરુદ્ધ જે સંયોગોની પરિસ્થિતિ ઊભી થાય છે એ પણ જીવને ટેન્શનનું કારણ થાય છે. એ તો નો કર્મ છે બધા. જો કર્મ નો કરતા જીવ નથી તો નો કર્મ નો કરતા જીવ છે એ વાત ક્યાંથી રહી? એ પરિસ્થિતિ તો બહુ મોટી વાત છે. કર્મ પછી નો કર્મનો વારો આવે. આ તો ભાવ કર્મ નો કરતા ઉડાડવો છે. આચાર્ય મહારાજ ને તો કરતા કર્મ અધિકારમાં એમ કે છે કે તું ભાવ કર્મ નો કરતા થઈશ નહીં, કેમ કે જીવ અને રાગ અને જ્ઞાન એક થઈ શકતા નથી. તો પછી દ્રવ્ય કર્મ ને નો કર્મ નો તો ક્યાં સવાલ રહે છે એમ કે છે. શું એ પછી છેટાની વાત છે બધી? શું નજીક હોય એને સંબંધ ન રહીએ તો દૂરવાળાને સંબંધ ક્યાંથી રહીએ એમ કેવું છે? એવી વાત છે. શું એટલે વિચારવાનું એ છે, પ્રેક્ટિકલ સાઈડ થી જે વિચારવાનું છે કે ક્યાંય પણ સંયોગોની ઉપાધિ આ જીવે ગ્રહણ કરવા જેવી નથી. શું? કેમ કે એ તો પોતાની ઈચ્છા પ્રમાણે સંયોગોનું કાર્ય થાય, એ બનવાનું જ નથી. કોઈ વાર થાય તો એ સ્વયં થાય છે એમ સમજીને એની ઉપાધિ નથી કરવાની, અને ન થાય તો એમાં નવાઈ પામવાનો સવાલ રહેતો નથી, કેમ કે એ તો પરિસ્થિતિ જ એ છે. શું જ્ઞાતા જ્ઞાતરી, એટલે કે જીવ દ્રવ્ય પોતાના દ્રવ્ય સાથે એકત્વ પણ છે. જીવ દ્રવ્ય છે એ સદાય બધાય કાળે આવું વસ્તુનું સ્વરૂપ છે. સ્વદ્રવ્ય સ્વદ્રવ્ય સ્વરૂપે પોતાના પણ એકમેક પણ છે, અને પૂતગળ આદિ પરદ્રવ્ય જીવની સાથે સદાય જુદું છે. આ ત્રણેય કાળે વસ્તુની સ્થિતિ જ છે. શું વસ્તુનું આ સ્વરૂપ જ આવું છે, અને વસ્તુના સ્વરૂપમાં કોઈ ફેરફાર કરી શકાતો નથી. ઈચ્છા પ્રમાણે કોઈ વસ્તુના સ્વરૂપમાં ફેરફાર કરી શકાતો નથી. એવું વસ્તુનું સ્વરૂપ છે જ્ઞાતા જ્ઞાતરી સદા કર્મ કર્મણી, અને જ્ઞાનાવરણાદિ પૂતગળ પિંડ પોતાના પૂતગળ પિંડ રૂપ છે. જીવ જીવ રૂપે છે, પૂતગળ પૂતગળ રૂપે છે. ઇતિ વસ્તુ સ્થિતિ હી વ્યક્તા, આ રૂપે દ્રવ્યનું સ્વરૂપ અનાદિ નિધનપણે પ્રગટ છે. વસ્તુ સ્થિતિ આ રીતે વ્યક્ત જ છે, વસ્તુ સ્થિતિ જે છે આ રીતે બિલકુલ વ્યક્ત છે. તથાપિ એષહમો નેપથ્ય બત કથમ રભસા નાનટીતિ. જો હમણાં નેપથ્યનો અર્થ આવ્યો હતો ને, નેપથ્યનો અર્થ કર્યો, મિથ્યાત છે ને, મિથ્યાત કર્યો છે ગુરુદેવે. હમણાં કળશ ચાલી ગયો છે, શું કહેતો હતો નેપથ્યનો અર્થ, આમાંથી નેપથ્યનો અર્થ મિથ્યાત કર્યો છે ને બરાબર છે. નેપથ્ય એટલે મિથ્યા માર્ગમાં, નેપથ્યના અહીંયા એવો અર્થ કર્યો છે. શબ્દકોશમાં બીજો અર્થ થાય છે, મને નવાઈ લાગી હતી. એમ કે ગુરુદેવે અર્થ કર્યો, પણ આમ રાજમલજી એ અર્થ કર્યો છે. નેપથ્યનો અર્થ શું કરે છે, તથા દો છે ન. આમ તો નેપથ્યનો અર્થ કુદરત કેવો થાય છે, પડદા પાછળ. હા, એમણે એમ લીધું છે કે નેપથ્યમાંથી મને આવો અવાજ આવે છે. એ જેને આકાશમાંથી કે કોઈ કુદરતમાંથી કેવી રીતે આવતો હોય એમ એવો અર્થ લીધો. હે, હા, અંતરધ્વનિ જેમ થતો એને નેપથ્ય કહે છે. જોઈએ એમાં જીનેન્દ્ર વર્ણિ શું કરે છે શબ્દકોષ પ્રમાણે. જીવ ભિન્ન અને પૂતગળ ભિન્ન છે, તો પણ એષહમો આ છે જે જીવ દ્રવ્ય પૂતગળ દ્રવ્યના એકત્વ રૂપ બુદ્ધિ. આ શરીર મારું, શરીરને હું ઈચ્છા પ્રમાણે ઠીક રાખું, હું ખાઉં, હું પીવું, હું ઉપવાસ કરું, હું આમ કરું, આમ કરું, એ બધા જે પ્રકાર છે એકત્વ બુદ્ધિ, તે મિથ્યા માર્ગમાં આ વાતનો અચંબો છે. શબ્દ જ નથી, ઠીક, ચાલો બહુ કહેવાય, શબ્દ નથી લીધો. એ શાસ્ત્રમાં આવે છે ને, સાહિત્યનો શબ્દ છે. આમાં બીજા કોઈ ડિક્શનરીમાં મળશે, બીજી ડિક્શનરીમાં મળશે. આ પ્રકારે બીજા શબ્દકોશ નથી કોઈ રાખ્યા, ગુજરાતી હિન્દી નહીતર મળે. બસાવેલા તો છે આપણે, વિતરાગ ટ્રસ્ટમાં છે. પછી અહીંયા કદાચ કોઈ કબાટમાં હોય તો માણેકભાઈને ખબર, શબ્દકોશ તો બીજા બસાવેલા છે. આ છે જે જીવ દ્રવ્ય પૂતગળ દ્રવ્યના એકત્વ રૂપ બુદ્ધિ. એ મોહનો અર્થ કર્યો. શું મોહ કેવો છે, કે બે પદાર્થ જુદા છે તો પણ બે પદાર્થને એકપણે જ્ઞાનમાં રાખે છે, એકપણે જાણીને પ્રવર્તે છે. એવા એવું જે મિથ્યા એષહમો નેપથ્ય, મિથ્યા માર્ગમાં આવું બની રહ્યું છે આ વાતનો અચંબો છે. આમાં તો લીધું હશે ને સમયસારમાં, તો નેપથ્યનો અર્થ કર્યો હશે મૂળમાં. એક એક ખંડાન્વય સહિત કરે છે ને, અઠાણું નેપથ્યમાં આમો કઈ અત્યંત જોરથી નેપથ્યનું નેપથ્ય જ રાખ્યું છે. નેપથ્યનો અર્થ જ નથી કર્યો, નેપથ્યનો નેપથ્ય રાખ્યો છે. ચાલતું ચાલુ ભાષામાં નથી વપરાતો નેપથ્ય શબ્દ. શ્રીમદજીમાંથી લે છે એ લોકોએ લીધું હોય તો પાછળ પરિશિષ્ટમાં. આમાં તો ગુજરાતીમાં સંસ્કૃતનો સંસ્કૃત શબ્દ જ રાખ્યો છે, કેમ કે ઘણા એક જ શબ્દો છે. સંસ્કૃત હિન્દી ગુજરાતી ત્રણેયમાં એક શબ્દ વપરાય છે. બે પદાર્થ જુદા છે તો પછી બે પદાર્થ એક કેમ અંતર માં સ્વીકારાઈ જાય છે, એ વાત બેસે છે. અંતર માંથી અવાજ આવ્યો, નેપથ્ય માંથી અવાજ આવ્યો. ઠીક, બહાર માં લેવું હોય તો પડદા પાછળ, અંદર માં લેવું હોય તો અંતર માંથી. ઠીક, અંતર ના ઉંડાણ માંથી. ઠીક છે, આમ તો પથ્ય એટલે માર્ગ થાય, ને આગળ જે લાગ્યો એમાં એમાંથી શું અર્થ કાઢવો, એ વાત છે. પથ્ય એટલે તો માર્ગ સીધી વાત છે. ભળતા શબ્દો ઘણા હોય છે. આમાં નહીં હોય એનું કારણ છે જીનેન્દ્ર વર્ણીમાં કે નવ ઉપસર્ગ લાગેલો છે, એક શબ્દ નથી, એટલા માટે ઓરિજિનલ શબ્દ લીધો હોય ને એમણે. અહીંયા આચાર્ય મહારાજ કહે છે કે જ્યારે બે વસ્તુ પ્રગટ જ ભિન્ન છે તો પછી જીવને કેમ મોહ થાય છે, અમને આશ્ચર્ય થાય છે. અમને એ વાતનું આશ્ચર્ય થાય છે કે જીવને કેમ બેને એક પણ આનો મોહ થાય છે, જ્યારે બે જુદા જ છે, જાતીય જુદા છે, એક જડ છે એક ચેતન છે, તો પછી બેને એક પણ જાણે કે માને અને એવી જ રીતે પ્રવર્તે, આ મોહ કેમ આમ આમ આવી રીતે મોહ કેમ થાય છે જીવોને, એમ મોહનું આશ્ચર્ય થાય છે. જ્ઞાન દશામાં જીવને મોહ કેમ મટે એનું આશ્ચર્ય થાય છે, આમને મોહનું આશ્ચર્ય થાય છે આચાર્ય મહારાજને. તો એ વાતનો અચંબો છે એમ, બતનો અર્થ આમ અરે રે એમ થાય છે. શું બત સંસ્કૃતમાં છે એનો અર્થ કે અરે રે, આમ ધિક્કાર વાચક હોય ને. અરે રે માં બે પ્રકાર છે, આશ્ચર્યવાચક અને ધિક્કારવાચક. આ ધિક્કારવાચક શબ્દમાં બત શબ્દ વપરાય છે. શું કહ્યું કે આ રીતે આચાર્ય મહારાજને તો આશ્ચર્ય અચંબો થાય છે કે જીવ અને પૂતગળની એકત્વ બુદ્ધિરૂપ કેમ છે જીવોને, અને તે નિરંતર કેમ પ્રવર્તે છે, આવી રીતે નિરંતર કેમ ચાલે છે. નહીતર તો શું છે કે થોડી પણ વિચિક્ષણતા હોય તો ખબર પડે કે આપણું ધાર્યું તો થતું નથી, શરીર ઈચ્છા પ્રમાણે કામ કરતું નથી. કોઈ ચીજ વધારે ભાવે તો પણ એને મર્યાદા રાખવી પડે ખાવામાં, વધારે ભાવે ને વધારે ખાઈ લઈએ તો રોગ થાય સીધો, કાં ઉલટી થાય, કાં ઝાડા થાય, અજીર્ણ થાય, ગેસ થાય, અપચો થઈને એસિડિટી થાય, કેટલા વિકૃતિ ઉપજે, અનેક પ્રકારની વિકૃતિ ઉપજે છે. ભાવે છે માટે ખાઈ લે એવું ચાલે
નહીં,
કે ભાઈ જીભને ભાવે છે માટે ખાધે રાખો, ચાલતું નથી. ખબર પડે એવી વાત છે છતાં કેમ આમ નિરંતર ચાલે છે એમ કે છે. ક્યાંક ધાર્યું થતું હોય ત્યાં તો ઠીક છે કે, પણ ન ધાર્યું થતું હોય તો કેમ ફેરફાર કરતો નથી, પોતાની માન્યતામાં ને સમજણમાં કેમ જીવ બદલતો નથી, એ વાતને નિરંતર કેમ ચાલે છે એમ કહે છે. નિરંતર કેમ પ્રવર્તે છે, આ પ્રકારે વાતનો વિચાર કેમ છે, ભાવાર્થ આમ છે કે જીવ દ્રવ્ય અને પૂતગળ દ્રવ્ય ભિન્ન ભિન્ન છે, મિથ્યાત્વ રૂપ પરિણમેલો જીવ એક રૂપ જાણે છે, તેનો ઘણો અચંબો છે આચાર્ય મહારાજને. ઘણો આશ્ચર્ય છે કે આ ચોખ્ખે ચોખ્ખી વાત છે અને કેમ આ જીવ ભૂલ કરે છે. જગતમાં આ રીતે જીવો કેમ નિરંતર ભૂલ કરે છે? વાત તો બહુ ચોખ્ખી ને સ્પષ્ટ છે. ભૂલ શું છે કે નિમિત્ત નૈમિત્તિક સંબંધથી કેટલીક પ્રક્રિયાઓ જે બને છે એને લઈને જીવની અનાદિની જે મિથ્યા માન્યતા ને મિથ્યા જ્ઞાન છે એ દ્રઢ થઈ જાય છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધે કેટલા કાર્યો થાય છે, જેમ કે જીવ વિભાવ કરે અને કર્મ બંધાય, તો કર્મ તો અચેતન છે, જીવ કેવી રીતે કર્મને બાંધે? જીવ જીવ છે, જીવનો વિભાવ તે જીવ છે, કર્મ પરમાણુનો સંબંધ થવો તે અજીવનું કાર્ય થયું. જીવ કેવી રીતે અજીવનું કાર્ય કરે? કે જીવ ખરેખર તો નથી કરતો, છતાં કર્મ બંધાયા વિના રહે નહીં, એવી જે પરિસ્થિતિ છે. શું? જેમ કે જ્ઞાનમાં તીખું તીખું જ જણાય, તીખાશ તો કે કડવાશ કે મીઠાશ છે એ તો પૂતગોળનો પર્યાય છે, છતાં જ્ઞાનમાં જાણે આવી જતું હોય એમ લાગે છે. ખરેખર તો જ્ઞાનને એનું નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. તીખું છે એ કાંઈ કડવું ન લાગે ને કડવું છે એ કાંઈ ગળવું ન લાગે. હું નિમિત્ત નૈમિત્તિક સંબંધ તો જ્ઞાન જેવું એવું જ જ્ઞાન થાય સામે. તો પણ બંને વચ્ચે ખરેખર કોઈ પરિણામ પરિણામી સંબંધ નથી, એક પરિણામ આવે ને એક પરિણામ એવો કોઈ સંબંધ છે જ નહીં. પણ આવા જે પ્રકાર છે જેને સદ્રશ પરિણમન કહેવાય, મેળવાળું પરિણમન કહેવાય, એ જીવની ભ્રાંતિ અને અજ્ઞાનને દ્રઢ કરે છે. આ દ્રઢ કરે છે એટલે ઘણી જગ્યાએ ઈચ્છા પ્રમાણે કે જીવ અને જળના પરિણામનો મેળ ન ખાતો હોય તો પણ જીવ ત્યાં પોતાના વિચાર બદલી શકતો નથી કે માન્યતા બદલી શકતો નથી. આ એક અંધશ્રદ્ધાનો સ્વભાવ છે. જેમ કે કોઈ માણસ સંપ્રદાયની અંદર દેવ દેવીને માને છે ને, કુદેવને માને છે, એમને માતાજી છે, તો ફલાણા દેવ છે, કંઈ સહાય કરે છે તો એને બધા કામ કરી દે છે. જો એના બધા કામ કરી દે તો જગતમાં સર્વોત્કૃષ્ટ સંપત્તિવાની માણસ હોય, બધી જ રીતે સંપન્ન, એવું તો જોવામાં આવતું નથી. ભાઈ કેટલા કામમાં અમને પરચો મળેલો છે કે તો પણ નથી મળે એનું શું? જ્યારે એને ઈચ્છા કરી ત્યારે પણ નથી થયું તો એ નહીં વિચારે. એમ આ જીવ શરીર કે પરમાણુની સાથેના એકત્વપણાની અંધશ્રદ્ધા છે, તો જે કાર્ય પોતાની ઈચ્છા પ્રમાણે થાય છે ત્યાં ચડી બેસે કે જો ધાર્યું કરીએ છીએ, આ મુઠ્ઠી ખોલી, આ મુઠ્ઠી બંધ કરી અને એ પ્રમાણે બોલવું હતું તો બોલ્યા, શબ્દોનું કામ કર્યું, હાથનું કામ કર્યું, નથી થતું એનું શું? જે કાર્યો નથી થતા એનું શું? એનો વિચાર નહીં કરે. અંધશ્રદ્ધામાં થાય છે એનો વિચાર કરશે, નહીં થાય એને છોડી દેશે. ખરેખર તો એને ત્યાં વિચાર આવવો જોઈએ કે આ બે ભિન્ન છે, એનું વિજ્ઞાન શું છે એ સમજવું જોઈએ. એ રીતે અંધશ્રદ્ધા છે. આચાર્ય મહારાજને ખેદ સહિત સખેદ આશ્ચર્ય થાય છે, કેમ કે જીવ દુઃખી થાય છે, એવા જીવોને દુઃખી જોવે છે એટલે ખેદ સહિત આશ્ચર્ય થાય છે. હવે મિથ્યા દ્રષ્ટિ એક રૂપ જાણો તો પણ જીવ પૂતગળ ભિન્ન ભિન્ન છે એમ કહે છે. ભલે તમે માનો ને જાણો તો પણ કઈ વસ્તુ સ્થિતિ બદલવાની નથી. કાચ ને હીરો માનીને ફરે એથી કઈ કાચ હીરો થાય નહીં, બદલી જાય કઈ? કરતા કરતા ભવતી નયથા કર્મ કર્માપીને જ્ઞાનમ જ્ઞાનમ ભવતી ચ યથા પુદ્ગલ પુદ્ગલોપી જ્ઞાન જ્યોતિર્જ્વલતિ મચલમ વ્યક્તમ અંતસ્તથોચ્છય ચિત્શક્તિનામ નિકરભરતો અત્યંત ગંભીરમેતત. अर्थ एतत ज्ञान ज्योति तथा ज्वलितम। एतत ज्ञान ज्योति एटले विद्यमान शुद्ध चैतन्य प्रकाश जेवो हतो तेवो प्रगट थयो। शुं कहे छे? हवे मिथ्या दृष्टि भले गमे तेम माने एम कहे छे, शुं पण ज्यां शुद्ध चैतन्य प्रकाश शुद्ध सम्यक ज्ञान ज्यां प्रगट थयो त्यां तो वस्तु जेम छे तेम जणाई जाय छे। विद्यमान शुद्ध चैतन्य प्रकाश जीवो हतो तेवो प्रगट थयो। केवो छे चैतन्य प्रकाश? के स्वरूप थी चलायमान थतो नथी। पोताना शुद्ध चैतन्य स्वरूप मां जे अचलपणे छे, अचल नो अर्थ कर्यो छे अचलम। शुद्ध चैतन्य नो प्रकाश जीव स्वरूप तो ये स्वरूप मां अचलपणे रहेलो छे, એટલે કોઈ વિભાવની જેમ નવી ઉપજાવેલો નથી, એ તો અચળ સ્વભાવ રૂપ છે। વળી કેવો છે? કે અંતઃ વ્યક્તમ, અસંખ્યાત પ્રદેશોમાં પ્રગટ છે। જીવના સર્વ પ્રદેશોમાં, અસંખ્યાત એટલે જેટલા છે એ બધા અસંખ્યાત જ છે દરેક જીવને, એ સર્વ પ્રદેશોમાં શુદ્ધ ચૈતન્ય પ્રકાશ છે એ પ્રગટ છે। સમ્યક જ્ઞાન લીધું છે ને, અતિન્દ્રિય જ્ઞાન લીધું છે, આ ઇન્દ્રિય જ્ઞાન છે એવું વાત નથી, પણ અતિન્દ્રિય જ્ઞાન છે। એટલે અસંખ્યાત પ્રદેશોમાં પ્રગટ છે। વળી કેવો છે? કે અત્યંત અત્યંત ગંભીર છે। ઉચ્ચૈઃ અત્યંત ગંભીરમ, બેનો અર્થ અત્યંત લીધો છે, અતિશયપણે અત્યંત ગંભીર છે ચૈતન્યનો પ્રકાશ, એનો ગંભીરતા ઘણી છે। શું? અર્થાત અનંત થી અનંત શક્તિ એ વિરાજમાન છે। ગંભીર નો અર્થ એ છે શું? કે જેનું તળિયું અથવા પેટાળ હાથમાં આવતું નથી, કેટલો ચૈતન્ય પ્રકાશ આત્મામાં, કે જેનો કોઈ અંત નથી એટલો। અત્યંત અત્યંત લીધું, અનંત થી પણ અનંત શક્તિ એ બિરાજમાન છે એમ લીધું છે। અનંત શક્તિ એ બિરાજમાન કહેવાના બદલે અનંત થી પણ અનંત શક્તિ એ બિરાજમાન છે। શું? આમ તો એ ચિંતવન નો વિષય ગણિતમાં પૂરો થઈ જાય છે, એટલે અને અનંત છે એ ગણિતની બહાર છે, એટલે જ્ઞાન ગોચર છે, મન ગોચર અથવા ચિંતવન ગોચર નહીં હોવાથી એને અચિંત્ય કહેવામાં આવે છે। કેવો છે જ્ઞાન સ્વભાવ, ચૈતન્ય સ્વભાવ, પ્રકાશ સ્વભાવ? અચિંત્ય છે। એ તો દરેક ગુણમાં એમ છે। સુખ કેવું છે? કે અચિંત્ય સુખ છે। શું? કેમ કે મન સાથે, મન ઇન્દ્રિયથી વિચારતા ગણવું પડે કેટલો છે કેવડો છે, તો કે એમાં સમાવેશ પામતો નથી, પણ જ્ઞાનથી જ્ઞાનને જોતા અથવા જ્ઞાનથી સ્વરૂપને સ્વભાવને જોતા એ જ્ઞાન ગોચર અવશ્ય થાય છે, અતિન્દ્રિય જ્ઞાન ગોચર થાય છે। ખાસ તો સુખ માટે તો ખાસ એ લેવાય છે, અચિંત્ય સુખ સ્વરૂપ છે, કેમ કે ઇન્દ્રિય સુખ નો એક બીજો પ્રકાર છે ને, આમ તો ઇન્દ્રિય જ્ઞાન નો પ્રકાર તો છે જ તે। આ વસ્તુ જરા એથી બીજી ટાઈપની છે, જો કેમ વિદવત્તામાં ન પકડાય એનું આ કારણ છે, કે વિદવત્તાની મર્યાદા જે મન સાથે બુદ્ધિનું જોડાણ છે ત્યાં પૂરી થાય છે, અને વિષય એનાથી આગળ નો છે, મનાતીત છે, વિકલ્પાતીત છે, અચિંત્ય છે, કેવી રીતે આવે? કેવી રીતે આવે? જેમ કે સુખ લ્યો, આત્મામાં સુખ કેવું છે? અચિંત્ય સુખ છે. ચિંતવન વાલ્યું તો આવે જ નહીં, કેમ કે ચિંતવનમાં તો આ સુખનો પરિચય છે. કશાયની મંદતાથી આકુલતા મંદ થઈ એટલે એ જ સુખનો પરિચય છે, ઓલા સુખનો પરિચય જ નથી. ઓળખે કેવી રીતે? એટલે એ વિષય કોઈ રીતે પણ બુદ્ધિની મર્યાદામાં સમાવેશ પામે એવો નથી. મનની ત્યાં પહોંચ નથી, એની મર્યાદા છે. છતાં કોઈ મનથી પહોંચવાનો પ્રયત્ન કરે તો એ વ્યર્થ પ્રયત્ન છે. એમ કે છે ને, ભાઈ બહુ સ્પષ્ટ કરીને સમજાવો, હજી આત્માને સ્પષ્ટ કરીને સમજાવો, પણ ભાઈ એની મનની પહોંચ નથી એના સ્વભાવમાં. અને ત્યારે તારે મનથી પહોંચવું છે, કેવી રીતે પહોંચીશ? તો તારો એ પ્રયત્ન જ ખોટો છે, એ પ્રયત્ન બરાબર નથી. જો કે અહીંયા એક પ્રશ્ન થાય એવું છે ચંદુભાઈ, કે મિથ્યા મનાતીત વિષય છે તો જિજ્ઞાસા તો તીવ્ર થવી જોઈએ ને, કે તો પછી કેવો? જો મનમાં સ્વભાવ ના આવતો હોય તો પછી કેવો? એટલી જિજ્ઞાસા તો આવવી જોઈએ ને. એના બદલે હું જાણું છું એમ આવે છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે ને આત્મા આનંદ સ્વરૂપ છે. આપણને ખબર છે આત્મામાં આનંદ ગુણનું અભેદ સ્વરૂપ છે, અસંખ્ય પ્રદેશાત્મક છે, ત્રિકાળ ધ્રુવ છે, ઠીક પરિણમન રહી તો પરિણામી છે, ખબર છે. આ ભૂલ થાય છે. શું? કે મનમાં નહીં આવતો હોવા છતાં મનથી એને નક્કી કરી લે છે, આ એક ભૂલ છે વધારાની. જે તત્વની તત્વના અભ્યાસમાં નવી ભૂલ ઉભી કરે છે આ છે. શું? એટલે એક તો જાણે જિજ્ઞાસા તીવ્ર થવી જોઈએ. શું? અને જો જિજ્ઞાસા તીવ્ર થાય તો એને સમજવાનો અવકાશ થાય, એટલી વાત છે. તીવ્ર જિજ્ઞાસા થાય તો સમજવાનો અવકાશ થાય. વધારાની ભૂલ એટલે પેલા એવી ભૂલ નહોતી, આ વધારે કરી, નવી ભૂલ ઉભી કરી બુદ્ધિ થી, નવી ભૂલ નક્કી બાંધી. અગ્રહિત તો હતું જ, આગ્રહિત કર્યું. વિચાર માં કેવો વિષય છે? તત્વજ્ઞાન નો અભ્યાસ કરે એને જરા ગંભીર વિચાર કરવો પડે એવો વિષય છે. એ તો જ્ઞાન માં લઈને કહે છે, એમના અતિન્દ્રિય જ્ઞાન માં લઈને કહે છે. શું? અને ધ્રુવ છે, શુદ્ધ છે એમ કહેતા એ અચિંત્ય સ્વરૂપ છે એમ પણ કહે છે કે નથી કહેતા? મનાતીત વિકલ્પાતીત છે એમ નથી કહેતા? કહે છે. તો પછી કહેવામાં તો ચોખવટ તો બધી આવે છે, કે અધૂરી ચોખવટ હોય તો ભૂલ થાય, ચોખવટ તો પૂરતી આવે છે. હવે શું કરવું? ચાલો નવી ભૂલ નહીં કરીએ, પણ હવે કરવું શું એ તો પ્રશ્ન છે કે નહીં? તો કે જે જ્ઞાન સામાન્ય છે, જે જ્ઞાન સામાન્ય છે એને ઇન્દ્રિય સાથેનો સંપર્ક નથી. શું? જ્ઞાન વિશેષ ને છે પણ જ્ઞાન સામાન્ય ને નથી. એટલે લક્ષણ સ્વસંવેદના જ સિદ્ધિ લીધું, વેદન થી પ્રાપ્તિ લીધી ઓળખાણમાં, લક્ષ લક્ષણની ઓળખાણની ચર્ચામાં વેદનથી પ્રાપ્તિ લીધી. ત્યાંથી એ સમજાય છે કે આત્મા અતિન્દ્રિય સ્વરૂપ છે. એ લક્ષણ અતિન્દ્રિય સ્વરૂપ હોવાથી એનું અતિન્દ્રિય સ્વરૂપ ઓળખાય છે. લક્ષણમાં પ્રત્યક્ષપણું અતિન્દ્રિય પ્રત્યક્ષપણું હોવાથી ત્રિકાળ સહજ અનંત સહજ પ્રત્યક્ષ છે એ ઓળખાય છે. લક્ષણમાં સુખ સ્વરૂપ હોવાથી અનંત સુખ ઓળખાય છે. અનંત ગુણ છે એ તો, એક ગુણ ને અનંત ગુણ નું રૂપ છે, બધા જ ગુણ પકડાય છે. અને એટલો લાંબો વિચાર નથી કરવો પડતો, પાછો એક સાથે જ પકડાય છે બધું. ઓળખાણ તો એક સાથે થાય છે, પછી તો ભેદથી સમજાય છે કે આ પણ છે ને આ પણ છે ને આ પણ છે, પકડાય છે તો એક સાથે બધું. એટલે મારી પાસે અતિન્દ્રિય જ્ઞાન નથી તો હવે હું શું કરું, એમ કઈ મૂંઝાવાની જરૂર નથી. આમ છે, લે છે અતિન્દ્રિય જ્ઞાન પણ છે તારી પાસે. હા, એટલે તો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા લીધું ને, કેમ કે વેદન ત્યાં છે. અનુભૂતિ કયો કે વેદન કયો, એ ત્યાં છે, જ્ઞાન સામાન્યમાં છે. અને આ બાળ ગોપાલ બધા એને છે, ચાલુ જ છે, એમ લેવું છે. હા, એ બાજુ નજર કરતો નથી, શું કઈ ખબર જ નથી ને. આટલા તત્વજ્ઞાન ના અભ્યાસ પછી આ વિષયની ક્યાં ચર્ચા છે, છે કે ક્યાં લક્ષણ કયું કેવી રીતે છે, બહુ ચોખ્ખી વાત છે કે આત્મા મૂળ સ્વરૂપે અતિન્દ્રિય પદાર્થ છે. એ તો સિદ્ધિ વાત છે, ઇન્દ્રિયોને અગોચર છે એ વાત સિદ્ધિ છે. ત્યારે એ પ્રશ્ન તો થવો જોઈએ કે અમારી પાસે ઇન્દ્રિય જ્ઞાન સિવાય બીજું જ્ઞાન નથી કરવું છું. તો શાસ્ત્રમાં આવે છે કે બીજું પણ છે તારી પાસે, ક્યાં છે ગોતવું રહ્યું, શોધવું રહ્યું, અંતર ખોજ કરવી રહી, અંતર અવલોકન કરવું રહ્યું. જ્ઞાન સામાન્યને અંતર અવલોકન વગર વિચારથી કેવી રીતે પકડી લ્યો, સમજાવો. ચાલો, આપણે આ એક ચર્ચા ચાલે છે અવલોકન, કે અવલોકન રસ્તો છે કે આ સિવાય કોઈ રસ્તો છે. આમ તો આપણે વિચારનો રસ્તો તો ઘણા વખતે સમજેલા છીએ અને વિચારીએ પણ છીએ, પણ પત્તો નથી ખાતો એ વાતે નક્કી છે. એને વિચારતા વિચારતા પણ પહોંચાતું નથી વિચારમાંથી, એ વાત તો નક્કી છે. તો જ્ઞાન સામાન્યને અવલોકન વગર પહોંચે કેવી રીતે, બીજો કોઈ ઉપાય જ નથી. એ જ જ્ઞાનનો પરિચય સાધવાનો અને પરિચયથી ઓળખાણ કરવાનો એકમાત્ર ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. અવલોકન કરે ત્યારે એને અવલોકન માં આવે કે અનંત અનંત શક્તિ એ બિરાજમાન છે. એના બે કારણો છે. નિર્ભાણ દર્શન ની 56 માં પાને એ વાત લીધી છે, સ્વરૂપ નિશ્ચયના કાળમાં ઓળખવાનો વિષય છે ને, ત્રીજા પ્રકરણમાં. કે એક તો જ્ઞાનનું સાતત્ય છે, જ્ઞાન સામાન્યની જે ધારા છે એ સતત છે. તો સતત ક્યાંથી આવે, અંદર હોય એટલે એમાંથી નીકળે છે ને. જ્ઞાન ગુણમાં જ્ઞાન ભર્યું છે એમાંથી બહાર આવે છે કે બીજેથી આવે છે. નિમિત્ત માંથી તો આવતું નથી, રાગ માંથી આવતું નથી. અંદર જે જ્ઞાન નો ભંડાર ભર્યો છે એમાંથી નીકળે છે. તો સતત નીકળે છે એનો અર્થ શું, કે અનંત છે. અનંત કાળ થી જ્ઞાન નો પ્રવાહ બહાર આવે છે પ્રદેશે પ્રદેશે. અનંત કાળ થી આવે છે ને, અનંત અનંત કાળ થી અનંત બહાર નીકળી ગયું, એ જ બતાવે છે કે અંદર અનંત ભર્યું તો બહાર નીકળ્યો. સાતત્ય અનંતતાને બતાવે છે. ફીતોની ચાલુ છે, બંધ જ કરી શકાય એમ નથી. એક સમય માટે બંધ કરી દો ને જ્ઞાન ના પ્રવાહને, નહી કરી શકાય. એક વાત. બીજું કે અવિકૃત રહે છે, વ્યાબાધ રહે છે. રાગ દ્વેષ નું પ્રચુર કસાય કલંક નિગોદ નું ઉત્પન્ન થાય પરિણામમાં, તો એને કઈ વિકૃતિ કરી શકે? અનંત જ્ઞાન વિશેષમાં પ્રતિબિંબ થયા તો પણ જ્ઞાન સામાન્યને કઈ વિકૃત કરી શક્યા? વેદનને બાધા પહોંચાડી શક્યા? તો અવિકૃત અને અવ્યાબાધ છે એ પણ એના અનંત સામર્થ્યને સૂચવે છે, અનંત સામર્થ્યને સૂચવે છે. તો અનંત અવિકૃત છે એનો અર્થ કે અનંત શુદ્ધ છે. અનંતા વિકાર ની સાથે રહેતો હોવા છતાં વિકારમય થતું નથી. નિગોધ નો વિકાર તો કેટલો પ્રચુર માં પ્રચુર, એથી કોઈ આગળ છે નહી, છેલ્લી હદ નો છે. છતાં જ્ઞાન તો જ્ઞાન જ રહ્યું છે, એની શુદ્ધતા અનંત શુદ્ધતા નો પ્રકાશ છે, એનું અનંત શુદ્ધત્વ છે. એનામાં લક્ષણમાં લક્ષ પતો લાગે એવું છે કે નહીં? બસ પોતાનું સામર્થ્ય અનંત સ્વીકારમાં આવે તો ભવન ફરી જાય એવું છે. પરિણમન ફરી જાય, શું ભવન ફરી જાય? ભવન કે છે શું ખબર છે? કોઈ માણસ ગાંડો થઈ જાય ત્યારે શું કે છે ખબર છે? આનું ભવન ફરી ગયું છે. હવે ગમે તેમ બકે છે, ગમે તેમ બોલે છે, ગમે તેમ વર્તે છે, આનું ભવન ફરી જાય. આવું મારું સ્વરૂપ સાક્ષાત સિદ્ધ અખંડ સિદ્ધ પદ. કેવું? અખંડ સિદ્ધ પદ. સિદ્ધ પદ ની મૂર્તિ, મૂર્તિમંત સિદ્ધ. શું? દેહાકારે મૂર્તિમંત સિદ્ધ, પોતે જ પ્રત્યક્ષ પ્રગટ. એ ભવન ફરી જાય કે ન ફરી જાય? બધા ફેંસલા થઈ ગયા, માણસ છું ને ફળાણો છું ને કઈ બધું નીકળી ગયું. દેખાય તો તરાપ જ મારે એવું છે. અવલોકનમાં આવવું જોઈએ. આ રાગ ની પ્રધાનતાના વિચારમાં આવે છે એટલે રાગ નડે છે. લ્યો, અંતરાય તો રાગ નો છે. શું અંતરાય? કોનો છે? રાગ નો અંતરાય છે, વિકલ્પ નો અંતરાય છે. સીધું જ્ઞાન માં આવવું જોઈએ, જ્ઞાન થી સીધું જ્ઞાન માં આવવું જોઈએ. રાગ ને આદર્શ વગર
સબ્જેક્ટ ટુ સબ્જેક્ટ,
હા સીધે સીધું. તો પુરુષાર્થ ઉપાડવો ન પડે, ઉપડી જાય એમ છે. પછી લાવવો ન પડે, કરવો ન પડે, પણ થઈ જાય એમ છે. સીધી સીધી વાત છે. અત્યંત ગંભીર અનંત થી અનંત શક્તિ એ બિરાય, પણ અનંત થી અનંત તો શબ્દ થયા, અંદર ભાસવું જોઈએ. જે ઉપયોગ આત્મસન્મુખ થયો એ ઉપયોગે અનંત થી અનંત શક્તિ એ બિરાજમાન વસ્તુ જોઈ, તો એટલી અનંત થી અનંત શક્તિ એ બિરાજમાન વસ્તુ જોનાર ઉપયોગને એક વખત તો થંભી જવું પડે એવો એવું એવી વસ્તુ છે. અનંત થી અનંત શક્તિ બિરાજમાન એટલે શું કે જોનારને એક વખત ખોડાઈ જવું પડે એનામાં. આવી વસ્તુ છે. શું માણસનું એવી વસ્તુ છે કે ખોડાઈ ગયો માણસ ત્યાં. શું? એમાં ઉપયોગ એક વખત તો ત્યાં ખોડાઈ જાય.
ઉતરાઈ ગયો,
હા ઉતરાઈ ગયો, ખોડાઈ ગયો, જે કહ્યું એને એમ કહ્યું કે આત્મા પ્રગટ થાય છે. એને શું કહ્યું કે પરમાત્મા એમાં પ્રગટ થયો, સિદ્ધાત્મા એમાં પ્રગટ થયો, ત્યારે એમ કહ્યું. એવી વસ્તુ ગંભીર છે અને અનંત અનંત શક્તિ એ બિરાજમાન છે.
ઇન્ટરફિયરન્સ કરે છે,
રાગ ની વિકલ્પ ની આડખીલી આમાં નડતર છે, આવું નથી ભૂત પ્રેત વળી ગયો તો કે નડતર છે, આ નડતર આ છે, આ ભૂતાવિષ્ટ જ છે ને બીજું શું છે. હવે હવે ગણિત થી સમજાવે છે કે ચિત શક્તિ નામ નિકર ભરત, જ્ઞાન ગુણ ના જેટલા નિરંશ ભેદ ભાગ તેમના અનંતા અનંત સમૂહ હોય છે. અવિભાગ પ્રતિછેદ શું, જ્ઞાન ના જે અંશો છે એમાં પણ જે નિરંશ એટલે બીજો અંશ ન પડે, હા એટલે અવિભાગ પ્રતિછેદ કયો કે એને નિરંશ કયો. એ કેટલા છે એની અંદર, અનંતા અનંત છે. શું, એક અનંત ન લીધું પણ અનંતા અનંત છે. હા ક્યાંય છેડે લંબાવો તો નજર પહોંચે એવું નથી. આ દરિયા જોવે છે કે નહીં, ક્ષિતિજ ની અંદર પાણી 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 પાણી, ઠેઠ સુધી પાણી, ક્યાંય કિનારો દેખાતો નથી. એમાં જ્ઞાન સમુદ્રમાં થઈ જ્ઞાન 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 જ્ઞાન, ક્યાંય ક્યાંય છેડો નથી જ્ઞાન નો. એટલું અનંતા અનંત નિરંશ અવિભાગ પ્રતિછેદ થી જ્ઞાન નો સમુદ્ર ભરેલો છે. તેનાથી અત્યંત ગંભીર છે, જેમ સમુદ્ર ગંભીર છે એમ અનંતા અનંત જ્ઞાન ના અવિભાગ પ્રતિછેદો થી પણ ગંભીર ભરેલો, અત્યંત ગંભીર છે. એટલું લંબાયું છે, ઉચ્ચે હે અત્યંત ગંભીરમ ચિત શક્તિ નામ નિકર ભરત, એટલા શબ્દો લીધા છે. શું એવી વસ્તુ છે, આ તો વસ્તુનું વર્ણન કરે છે શબ્દોથી, સંકેત માત્ર છે. ગંભીર કયો અનંત કયો, શું એક સંકેત માત્ર છે,
મર્યાદા છે
એની, મર્યાદા છે. વસ્તુ તો વિકલ્પ સીમા પાર છે, વિચાર જ્ઞાન થી પાર છે, મન થી પાર છે. એવી અત્યંત ગંભીર છે, તેમનાથી અત્યંત ગંભીર છે. હવે જ્ઞાન ગુણ નો પ્રકાશ થતા જે કઈ ફળ સિદ્ધિ છે તે કહે છે. આવો જે પોતાના સ્વરૂપ નો જ્યાં પ્રકાશ થયો ત્યારે એનો લાભ શું કે છે, શું શું ફળ મળ્યું એનું, કે યથા કરતા કરતા ન ભવતી, જ્ઞાન ગુણ એવી રીતે પ્રગટ થયો કે અજ્ઞાનપણા સહિત જીવ મિથ્યા પરિણામ નો કરતા થતો હતો. અહીંયા મિથ્યાત્વ પરિણામ લીધું, પોતાના મિથ્યાત્વ પરિણામ માં રાગાદી નો કરતા થતો હતો, તે તો જ્ઞાન પ્રકાશ થતા અજ્ઞાન ભાવ નો કરતા થતો નથી. આમ તો અજ્ઞાન ભાવ ઉત્પન્ન જ થતો નથી, એટલે કે રાગાદી નું કરતા પણ ઉત્પન્ન જ થતો નથી. સુગાની જે બહુ સરસ ભાવ લીધે છે આવા સ્વરૂપના વિષયમાં, કે જે સ્વરૂપ કૃત્ય કૃત્ય છે. કેવું છે, કૃતકૃત્ય છે. કૃતકૃત્ય એટલે કરેલું કરાઈ ગયું, જેને કરવાનું કઈ બાકી ન હોય એને કૃતકૃત્ય કહેવામાં આવે છે. જો પોતે સ્વરૂપથી કૃતકૃત્ય છે પછી કરવા પણ શેનું, પછી મારે કઈ કરવાનું બાકી રહેતો. કર્તકપણાના ઉછાળા બધા બંધ થઈ જાય. શું, આ કરું ને તે કરું, આ કરું ને તે કરું, એ બધું બંધ થઈ જાય છે. કેમ કે હું સ્વરૂપે કરીને કૃત કરતો છું. એવું જ્ઞાન નો પ્રકાશ થતા અજ્ઞાન નો મિથ્યાત્મ નો કરતા થતો નથી, અથવા વિભાવ નો કોઈ વિભાવ નો કરતા થતો નથી. કર્મ અપી કર્મ એવ ન, અને મિથ્યાત્મ રાગાદી વિભાવ કર્મ ઓલા પણ દ્રવ કર્મ લીધું, તો અહીંયા હવે ન લીધું. જુઓ અહીંયા મિથ્યાત્વ રાગાદી વિભાવ કર્મ પણ રાગાદી રૂપ થતો નથી. જાઓ એ પણ જાણે મિથ્યાત્વ ઉત્પન્ન થતું નથી ને, શું મિથ્યાત્વ રાગાદી વિભાવ કર્મ એ રૂપે રાગાદી રૂપે થતું જ નથી. પરજ્ઞેયમાં પરપણે જણાય છે, બસ પોતાની મર્યાદાની બહાર છે, સ્વપણાની મર્યાદાની બહાર થઈ ગયું એ ભાવ કર્મ પણ. અને વળી જ્ઞાનમ જ્ઞાનમ ભવતી, અને જે શક્તિ વિભાવ પરિણમન રૂપ પરિણમી હતી તે જ પાછી પોતાના સ્વભાવ રૂપ થઈ, જે જ્ઞાન અજ્ઞાન રૂપ થતું હતું તે જ જ્ઞાન જ્ઞાન રૂપે થઈ ગયું. બસ બધી શ્રુતો એનું જ રહ્યું, પણ જે અજ્ઞાન રૂપ થતું હતું તે પોતાના ભાનમાં આવી ગયું કે હું તો જ્ઞાન છું. પેલા ભાનમાં એમ હતું કે હું મનુષ્ય છું, ફલાણો ફલાણો છું, નહીં હવે હું જ્ઞાન છું. બીજા ગમે તેમ ઓળખે, હું તો જ્ઞાન છું બસ, અને સિવાય જ્ઞાન મારામાં કાંઈ થતું નથી, જ્ઞાન સિવાય કઈ મારામાં છે. પ્રત્યક્ષ અનુભવ રૂપ એટલે જે વિભાવ રૂપ પરિણમન થતું હતું એ સ્વભાવ રૂપ થવા લાગ્યું. યથા પૂદગલ અપી પૂદગલ, અને જ્ઞાનાવરણાદી કર્મ રૂપ પરિણમ્યું હતું જે પૂદગલ દ્રવ્ય તે કર્મ પર્યાય છોડીને પૂદગલ રૂપ થઈ ગયું. લ્યો હાલ આયા જે હતા ને લાગેલા એ પાછા કર્મ જે પ્રકૃતિ ધારણ કર્યું હતી એ નિષ્કર્મ પ્રકૃતિ ને પાયમાં, શું જે કારમણ વર્ગણામાં જ્ઞાનાવરણી દર્શનાવરણી આદિ આઠ ભેદ ઉત્પન્ન થઈને જીવની સાથે સંબંધ થયો હતો એ નિષ્કર્મ થઈ ગયા, એની કોઈ પ્રકૃતિ નથી રહેતી છૂટા પડ્યા પછી. શું થાય છે, પૂદગલ પૂદગલ થઈ ગયું. પછી અહીંથી જે કર્મ ઉદયમાં આવીને ખરી ગયા એ પછી કારમણ વર્ગણામાં કોઈ જ્ઞાનાવરણી દર્શનાવરણી નથી રહેતું, એ બધા પૂદગલ થઈ ગયા, પછી સામાન્ય થઈ ગયા. એમાં કોઈ આઠ કર્મ ની પ્રકૃતિ ના સ્થિતિ અનુભાગ ના કોઈ ભેદ એમાં નથી રહેતા. જીવ સ્વભાવ રૂપ પરિણમો, કર્મ છે એ પૂદગળ રૂપ પરિણમી ગયો. કર્મ કર્મ રૂપ ન રહ્યું, કર્મ પૂદગળ રૂપ થઈ ગયું એમ કે છે. તું વિભાવ કરતો એમાં વિભાવ ઉભો થાય છે, જ્ઞાનાવરણી દર્શનાવરણી આદિ. તું સ્વભાવ કરતો એ સ્વભાવ એની જાતિમાં બે જાય છે એમ કે છે. હવે કર્મ તમે મને હેરાન કરે છે એ વાત ક્યાં રહી, કે તું તને હેરાન કરે છો, કર્મ તને હેરાન કરતા નથી. આમ છે એ સુગાનીજીએ લીધું, બલવાન કો સબ સાથ દેતે હૈ, જ્યાં જીવ બળવાન થયો ત્યાં કર્મ ભાગવા માંડ્યા. બલવાન કો સબ સાથ દેતે હૈ, જો તમે બળવાન હોય તો પાંચ જણા આવે ભાઈ અમે તમારી સાથે છું એમ કે, જો તમે રોવા માંડો તો પડખે હોય નહીં આગળ હાલવા માંડે કે ભાઈ આમાં કઈ નથી, આપણે આપણે નકામાં આપણે માર ખાશું, આનામાં કઈ નથી એમ કે. બળવાન ને સૌ સાથ દે, આ એ કુદરત નો નિયમ છે. એક આમાં એવું છે, જીવ બળવાન થાય કર્મ રસ્તો પકડે એનો, કર્મ કઈ ગડબડ કરે નહીં. પોતે નબળો થાય પછી એને એમ કહેવાય કે એને કર્મ હેરાન કરે છે, પણ એ તો એ નબળો છે, એનો અર્થ કે એ નબળો છે, બીજું કઈ નથી. હું
ભગવાન